તારીખ 22/6/1977 શ્રી પ્રવચન સાર ગાથા 168 અને 169 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 101.
હવે જેમ આત્મા ફૂટગોળપિંડનો કરનાર નથી તેમ આત્મા ફૂટગોળપિંડનો લાવનાર પણ નથી એમ નક્કી કરે છે. આગળની ગાથામાં એમ કહ્યું કે આત્મા ફૂટગોળપિંડનો કરનાર નથી, કોઈ નવા સ્કંદને આત્મા બનાવતો નથી. ભલે નવા સ્કંદ ન બનાવે આત્મા, પણ ફૂટગોળના સ્કંદોની હેરફેર કરે, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે કરે. અહીંયા તો એટલું લીધું છે કે કર્મણ વર્ગણાના જે સ્કંદો છે એ સ્કંદોને લાવે છે, ત્યાંથી ખેંચે છે, એવું પણ આત્મા કરતો નથી. એ આ ગાથામાં નક્કી કરે છે. ઓ ગાઢ ગાઢ નીચીદો ઉગલ કાયે શબ્દો લોગો સુમે બાદરે અપ્પા ઓગે જોગે ગાઢ ગાઢ ભરે બાદર તથા કર્મત્વને અયોગ્ય તેમજ કર્મત્વને યોગ્ય ફૂટગોળ કાયો એટલે ફૂટગોળ સ્કંદો વડે વિશિષ્ટ રીતે અવગાહીને ગાઢ ભરેલો છે. આ જગતમાં સૌજ બ્રહ્માંડમાં સર્વત બધી જ જગ્યાએ ફૂટગોળ પરમાણુ ફૂટગોળ સ્કંદો સૂક્ષ્મ અને સ્થૂળપણે કોઈ કર્મને યોગ્ય અને કોઈ કર્મને અયોગ્ય, કર્મત્વને યોગ્ય હોય કર્મપણાને યોગ્ય હોય અને કર્મપણાને યોગ્ય ન હોય એવા ફૂટગોળ સ્કંદો વડે ઠાંસી ઠાંસીને ભરેલો છે. વિશિષ્ટ રીતે એટલે એકબીજામાં અવગાહીને રહેલો છે. એટલા બધા ફૂટગોળ રચકણો છે કે જો જુદા જુદા રહે સ્કંદો તો એને જે ક્ષેત્ર છે લોકનો એ ઓછું પડે, એમાં એનો સમાવેશ થાય નહીં. એટલે એકબીજામાં અવગાહન પામીને એકની જગ્યા બીજો રોકે, બીજાની જગ્યા ત્રીજા રોકે, ત્રીજાની જગ્યા એમ, એકની જગ્યાએ અનંત ફૂટગોળો છે. એક ફૂટગોળ રહે છે ત્યાં બીજા અનંત ફૂટગોળો છે, કેમ કે લોકના પ્રદેશો સંખ્યા જ છે અને ફૂટગોળો અનંતાનંત ફૂટગોળો છે. એટલે વિશિષ્ટ રીતે ઉગાહીને ગાઢ એટલે ચિક્કાર ભરેલો છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ફૂટગોળ પરમાણુ વિનાનો ખાલી પ્રદેશ લોકનો હોય, એવો લોકાકાશનો એક પ્રદેશ પણ ક્યાંય નથી. જીવો એ અનંત છે એટલે જીવો કરતા તો ફૂટગોળો અનંતાનંદ છે. એક જીવ કરતા અનંત ફૂટગોળ છે, જીવ અનંત છે પણ ફૂટગોળ તો એક જીવની સામે સંખ્યા મૂકો તો એટલા બધા ફૂટગોળ છે. એટલે એમાં તો એકબીજાને અવગાહીને રહે અનંત ત્યારે એનો અંદર સમાવેશ છે. એટલે ક્યાંયથી લાવવા પડે એમ કે જ્યારે જીવને રાગ થાય ત્યારે કર્મના કર્મણ વર્ગણા ક્યાંકથી ખેંચવી પડે બીજા ક્ષેત્રથી, એવું બનતું નથી. ત્યાં જ એટલા ઠાસી ઠાસીને અનંત કર્મણ વર્ગણા કર્મત્વને યોગ્ય અને કર્મત્વને અયોગ્ય કર્મણ વર્ગણામાં પણ પાછા એવા હોય છે કે આખી કર્મણ વર્ગણામાંથી અમુક ભૂતગોળો જ કર્મ તરીકે આશ્રવીને સંબંધ પામે. બધા જ પાછા કઈ જેટલી કારમાં વર્ગણા હોય ત્યાં બંધાઈ જાય એવું નથી, એટલા બધા રહેલા છે. એ તો સૂક્ષ્મ વિષય થયો, પણ આ ચીજ અહીંથી લઈને અહીંયા મૂકી. પૂર્વસ્કંદને જીવ લાવે છે પોતાને જરૂર પડે ત્યારે બજારમાંથી કેરી લઈ આવે, અનાજ લઈ આવે, જીવી તી ચીજ ઘરમાં વાપરવાની લઈ આવે, દવા લઈ આવે, એમાંથી સાગરથી લઈ આવ્યા. ઉદ્ગળ સ્કંદને જીવ લઈ આવી શકે છે, ઉદ્ગળ સ્કંદને જીવ લાવી શકતો નથી. ટીકા, કેમ કે એને ક્યાં ખબર પડે છે? ઉદ્ગળ પરમાણુને તો કઈ ખબર નથી. જીવને ઈચ્છા થાય છે, જ્ઞાન થાય છે, ઈચ્છા થાય છે, એટલે જીવ ઉદ્ગળ સ્કંદોને લાવવા લઈ જવાનું, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે લઈ જવાનું હાયર કરે છે. આ એરોપ્લેનમાં કાર્ગો જાય છે, અહીંથી અમેરિકા મોકલે ને અમેરિકાથી આવે, કોઈ ચીજ વસ્તુ સદા સંબંધી હોય મોકલે છે. જીવ લઈ આવે છે કે નહીં એમ કે છે? નહીં, ક્ષેત્રાંતર થવાના હોય તે ગુરુ ક્ષેત્રાંતર એને કારણે થાય છે. કોઈ જીવની ઈચ્છાને લઈને થાય છે એવું કાંઈ વસ્તુનું સ્વરૂપ નથી. જીવની ઈચ્છા થાય છે એટલી વાત જરૂર, ત્યારે દ્રષ્ટાંત લીધો હતો. જીવની ઈચ્છા થઈ, ભૂગોળનું કાર્ય થયું અને ઈચ્છા અનુસાર થયું અને સમકાળે થયું, એ બધી વાત સાચી. પણ ઈચ્છા એ આ કાર્ય કર્યું એવું કોઈ રીતે સિદ્ધ થઈ શકે એવું નથી. ટીકા, સૂક્ષ્મપણે પરિણમેલા તેમજ બાદરપણે પરિણમેલા, અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ નહીં હોવાથી, અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ નહીં હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિવાળા તેમજ અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિ વગરના એવા પૂદગળ કાયો વડે અવગાહની વિશિષ્ટતાને લીધે પરસ્પર બાધા કર્યા વિના એકની જગ્યાએ બીજો આવે તો એને બાધા થાય, તકલીફ પડે, એને આવવા ન દે, ધક્કો મારે કાંઈ આ જગ્યા નથી એવું બનતું નથી. સ્વયમેવ સર્વતઃ લોક ગાઢ ભરેલો છે, બધા પ્રદેશ ખીચોખીચ ભરેલો છે. એવા છે પૂદગળ કાયો કે સૂક્ષ્મપણે પરિણમેલા તેમજ બાદરપણે પરિણમેલા, બધા એટલે સૂક્ષ્મ બાદરની અવસ્થા છે એ ટૂંકામાં લઈ લે છે. એક તો સૂક્ષ્મપણે પરિણમેલા છે, સ્થૂળપણે પણ પરિણમેલા છે. અતિ સૂક્ષ્મપણે નથી પરિણમેલા અને અતિ સ્થૂળપણે પણ નથી પરિણમેલા એવા કર્મપણે પરિણમવાની શક્તિવાળા, જે કર્મપણે પરિણમવાની શક્તિવાળા છે એનું વિશેષણ એવું લીધું છે કે અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ નહીં હોવાથી અને કર્મપણે પરિણમવાની શક્તિવાળા તેમજ જે કર્મપણે નથી પરિણમવાની શક્તિવાળા તે અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિ વગરના એવા જે પૂદગળ કાયો પૂદગળ સ્કંદો તેના વડે આ લોક અવગાહનની વિશિષ્ટતાને લીધે પરસ્પર બાધા કર્યા વિના ખીચોખીચ ભરેલો છે. પરિણમેલા તેમજ સ્થૂળપણે પરિણમેલા અને અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ નહીં હોવાથી, કારણ કે છેલ્લા જે કર્મપણે નહીં પરિણમવાની શક્તિ વાળા છે એને એક વિશેષણ લગાવ્યું છે કે અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ હોવા અતિ પર્યાય થાય છે ત્યાં સુધી એ કર્મ વર્ગણામાં શક્તિ પણ રહેલા છે. અમુકમાં નથી, અમુક આમ તો આખો લોક જે ભર્યો છે એમાં કેટલાક પરમાણુઓ પૂતગળપણે પરિણમવાની શક્તિવાળા છે, પૂતગળ સ્કંદો, અને કેટલાક છે એ પૂતગળ કર્મપણે પરિણમવાની શક્તિવાળા નથી એમ છે. એવા પૂતગળ કાયો વડે લોક ચિકાર ભરેલો છે, માટે નક્કી થાય છે કે પૂતગળ પિંડોનો લાવનાર આત્મા નથી, આત્મા પૂતગળ પિંડોને લાવતો નથી, લાવી શકતો નથી. કોઈ એમ તર્ક કરે કે સૂક્ષ્મ બાદરને ન લાવી શકે તો કાંઈ નહીં, પણ આ મોટી મોટી ચીજ તો લાવી શકાય છે. લાકડાનો ભારો માથે ઉપાડીને લાવવામાં આવે છે, કોઈ વાહન દ્વારા લાવવામાં આવે છે, અનેક જાતના સાધનો છે ને. આત્મા કરી શકે છે કે નહીં એ સવાલ છે, આત્મા કરી શકતો નથી. એ કાર્ય થતું જોવામાં આવે છે એમાં વાંધો નથી ક્ષેત્રાંતરનો, પણ એને કોઈ આત્મા કરે છે એ વસ્તુના સ્વરૂપમાં ભાવાર્થ. આ લોકમાં સર્વ સ્થળે જીવો છે અને કર્મબંધને યોગ્ય પૂતગળ વર્ગણા પણ સર્વ સ્થળે છે. કર્મબંધને યોગ્ય, કર્મપણાને પામવા યોગ્ય એવી જે કારમણ વર્ગણા પૂતગળ વર્ગણા છે તે પણ આખા લોકમાં ભરેલી છે. સિદ્ધાલયમાં છે તો એક છેડેથી બીજા છેડે 14 રાજનું બધે રહેલી છે. જીવને જે પ્રકારના પરિણામ થાય તે પ્રકારનો જીવને કર્મબંધ થાય છે. જે જે પ્રકારના એ વિકારી પરિણામ કરે છે તે તે અનુસાર એને પ્રકૃતિ તે પ્રકૃતિનો કર્મબંધ એને થાય છે. અશુભ પરિણામ થાય અને શુભ પ્રકૃતિનો કર્મબંધ થાય એમ બનતું નથી, શુભ પરિણામ થાય અને અશુભ પ્રકૃતિનો કર્મબંધ થાય એમ બનતું નથી, અથવા જેટલા રસે અને કર્મ પરિણામ થાય તે રસ અનુસાર જ પ્રકૃતિ પ્રદેશ સ્થિતિને અનુભવ એનો બંધાય. ડિગ્રી ટુ ડિગ્રી એમાં ફેર પડે નહીં. ભાવ બીજો થાય અને કર્મનો અહીંયા બીજો પ્રકાર થાય એવું કદી બનતું નથી. એ બી એનામાં યોગ્યતા છે. કેટલાક પરમાણુમાં તે કાળે તે પ્રકારે તે રૂપે પરિણમવાની યોગ્યતા રહેલી છે. એમ નથી કે આત્મા કોઈ બહારની જગ્યાએથી કર્મયોગી પૂતગળો લાવીને બંધ કરે છે, કેમ કે જ્યાં જ્યાં જીવો છે ત્યાં ત્યાં પૂતગળો એટલી સંખ્યામાં છે કે એને કોઈ બીજેથી કર્મયોગી પૂતગળો લાવવા પડે, ખેંચવા પડે અને ત્યારે એને બંધ થાય એવું બનતું નથી. કેમ કે એનું ક્ષેત્ર છે ત્યાં તે જ ક્ષેત્રે એવા અનંત અનંત પૂતગળો રહેલા છે કર્મણ વર્ગણામાં. જ્યારે જે જે પ્રકારના જીવને ભાવ થાય છે એવા એક એક જીવને પ્રતિ સમયે અનંત કર્મના પરમાણુઓ બંધાય છે. અનંત પરમાણુ હોય છે એક એક ભાવે બંધાતા પ્રત્યેક જીવ એવા અનંતા જીવો પાછા નિર્જરે છે. પ્રતિ સમય જીવના નિર્જરે છે ને એમ એનું આવાગમન ચાલુ હોય છે. અહીંયા મુદ્દો એટલો છે, જીવ કરતો નથી, જીવ લાવતો પણ નથી, કેમ કે લાવવાની જરૂર નથી, અને જરૂર હોય તો લાવી શકે છે એમ વસ્તુનું સ્વરૂપ નથી. તેના ઉપર સંસ્કૃત ટીકા છે, ત્રીજી નીતિ 320 પાને. અથવા આત્મા બંધકાલે બંધયોગ્ય પૂતગળાન બહિર્ભાગાન નિર્વાણયતિ ઇતિ આવેદયતિ. હવે આત્મા બંધકાળે બંધયુગ પુદગળોને બહારના ભાગમાંથી લાવે છે, લાવતો નથી તે કહે છે, આવેદયતિ એટલે આવેદન કરે છે, તે જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. ઉગાઢ ગાઢ નિચિદો અવગાય અવગાય નહી અંતરેણ નિચિતો ભ્રત, એકદમ ગાઢ અવગાઢપણે ગાઢ અવગાહીને રહેલા, અવગાહી અવગાય અવગાહીને રહેલા, અંતર પેડ્યા વિના, એકબીજા વચ્ચે ખાલી જગ્યા રાખ્યા વિના, નહી અંતરેણ એમાં વચ્ચે અંતર નથી, એવી રીતે વ્રત એટલે ભરેલો છે, નિશ્ચિતો એટલે પણ ભરેલો છે, બે કાર્યમાં છે. નિશ્ચિતો વ્રત એકબીજાને અંતર પડ્યા વિના અવગાહીને ગાઢપણે રહેલા છે, ભરેલા છે. સો કહો ભરેલો છે, સો કહો કોણ ભરેલો છે, તો લોક, લોક પ્રથમ પ્રથમ વ્રત ક્યાં ભરેલો છે કે સર્વત સર્વ પ્રદેશ પ્રદેશે શો, સર્વત એટલે તમામ સ્થળે અથવા પૂરા પ્રદેશે, સર્વ પ્રદેશે, કોઈ લોકનો પ્રદેશ આ રીતે પૂરેપૂરો ઉગાહીને ચિકાર ઉગાહીને ઉદ્ગળ રચકોનો ન રહ્યા હોય એવો કોઈ પ્રદેશ ખાલી નથી. આમાં આવે છે શ્વેતાંબરમાં આઠ રૂચક પ્રદેશની વાત આવે છે ને, એ તો આત્માની જગ્યાએ આવે છે, તેનાથી વિશિષ્ટ છે કે ઇન્દ્રિય ગ્રહણ યોગ્ય સૂક્ષ્મય તદ ગ્રહણ યોગ્ય બાદરહી રહી છે. ઇન્દ્રિયથી ગ્રહણ કરવા યોગ્ય સૂક્ષ્મ અને બાદરની વ્યાખ્યા કરે છે, સૂક્ષ્મ તેમજ બાદર. ઇન્દ્રિય ગ્રહણ અયોગ્ય છે, ઇન્દ્રિયથી ગ્રહણને અયોગ્ય છે, યોગ્ય નથી, અયોગ્ય છે એટલે ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકે એવા નથી, તે સૂક્ષ્મ છે. તદ ગ્રહણ યોગ્ય છે અને ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય છે તે બાદર છે, એવો અર્થ કરે છે. સૂક્ષ્મ અને બાદર, ઇન્દ્રિય જ્ઞાનથી ગ્રહણ થાય તે બાદર છે અને ઇન્દ્રિય જ્ઞાનથી ગ્રહણ ન થાય તે સૂક્ષ્મ છે. પુનશ્ચ કથમ ભૂતે મળી કેવા છે, જે ગ્રહણ થાય છે એને સ્થૂળ કયા છે. પુનશ્ચ કથમ ભૂતે અતિ સૂક્ષ્મ સ્થૂળત્વેનો કર્મ વર્ગણા યોગ્યતા રહીત છે. અતિ સ્થૂળ અને અતિ સૂક્ષ્મ અને અતિ સ્થૂળ એવા કારણે કારણ વર્ગણાને યોગ્યતા રહીત છે. અતિ સ્થૂળ છે એ પણ કારણ વર્ગણાને યોગ્ય નથી અને અતિ સૂક્ષ્મ છે તે પણ કારણ વર્ગણાને યોગ્ય નથી, બે જમા લીધા છે. આમાં પણ અમૃતચંદ્રાચાર્ય એમ જ દીધું છે કે અતિ સ્થૂળ અને અતિ સૂક્ષ્મ હોવાને કારણે હોવાથી કર્મ પણ પરિણમવાની શક્તિ વગરના છે. પુનશ્ચ કેમ કે ચોક્કસ પ્રકારની સૂક્ષ્મતા રાખે છે અને ચોક્કસ પ્રકારની સ્થૂળતા રાખે છે. પુનશ્ચ કેમ વિશિષ્ટ વળી શેનાથી વિશિષ્ટ છે કે અતિ સૂક્ષ્મ સ્થૂળત્વ અભાવ કર્મવર્ગણા યોગ્ય છે. અતિ સૂક્ષ્મ અને અતિ સ્થૂળના અભાવપણાને કારણે કર્મવર્ગણાને યોગ્ય છે. અયમત્ર અર્થ અહીંયા એવો અર્થ છે કે નિશ્ચયેન શુદ્ધ સ્વરૂપે અપી વ્યવહારેણ કર્મોદયાધીનતયા પૃથ્વીયાદી પંચ સૂક્ષ્મ સ્થાવરત્વ પ્રાપ્ત જીવે યથા લોકો નિરંતરમ વ્રત તિષ્ઠતિ તથા પુદ્ગલે અપી. જીવનો દ્રષ્ટાંત લીધો જેમ જીવ લોકમાં ઠાસી ઠાસીને ભરેલા છે એમ ભૂતગળો પણ લોકમાં ઠાસી ઠાસીને ભરેલા છે. તો કે જીવની સંખ્યા કરતા ભૂતગળની સંખ્યા અનંત ગુણ છે. તો જીવ જો ઠાસી ઠાસીને ભરેલા હોય તો ભૂતગળો ઠાસી ઠાસીને ભરેલા હોય એનો બીજો પ્રશ્ન અવકાશ રહેતો નથી. નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપે હોવા છતાં, આ તો થાપે છે બધા, નિશ્ચયથી બધા જીવો પોતાના શુદ્ધ સ્વરૂપે હોવા છતાં વ્યવહારથી કર્મોદય આધીનપણાને લીધે પૃથ્વી વગેરે પાંચ સૂક્ષ્મ અને સ્થાવરપણો ને પ્રાપ્ત એવા જીવો દ્વારા લોક નિરંતર લોક ત્રણે કાળે ભરેલો છે. જેમ એ જીવોથી લોક ત્રણે કાળે ભરેલો છે તેમ પૂતગળોથી પણ લોક ત્રણે કાળે તથા પૂતગળે જેવી રીતે જીવોથી તેવી જ રીતે પૂતગળોથી તો જ્ઞાય છે. તેથી એમ સમજાય છે કે યત્રેવ શરીર અવગાઢ ક્ષેત્રે જીવ સ્થિષ્ઠતી બંધયોગ્ય પૂતગળા આપી તત્રિષ્ઠંતી નચ બહિર્ભાગા જીવા નહીતી. યત્રેવ શરીર અવગાઢ ક્ષેત્રે જીવ સ્થિષ્ઠતી, જે શરીરને રોકીને જીવનું ક્ષેત્ર છે, શરીર પ્રમાણ જ્યાં જીવ છે, જીવ રહે છે, ઉગાડ એટલે એટલું શરીરને, શરીરમાં કોઈ ખાલી જગ્યા નથી. શરીરમાં જે જેટલું શરીરનું ક્ષેત્ર છે એટલું જીવનું ક્ષેત્ર છે. એમાં કોઈ પુલાણ નથી કે અમુક ભાગમાં હાડકું આવે છે ત્યાં જીવ નથી. જીવ જીવમાં એટલી પુલ છે ત્યાં હાડકું રહે છે, કેમ કે હાડકું ગઠણ છે એમ નથી. જેટલા ક્ષેત્રમાં શરીર છે એટલા ક્ષેત્રમાં જીવ છે. હા, ત્યાં જીવના પ્રદેશો છે. ત્યાં સ્પર્શેન્દ્રિય નથી, સ્પર્શેન્દ્રિય નથી. સ્પર્શેન્દ્રિય ઉપરના પ્રદેશોમાં છે. જે ઉપરના પ્રદેશો છે એમાં સ્પર્શેન્દ્રિય છે. પછી સ્પર્શેન્દ્રિય અંદરના પ્રદેશમાં નથી એમ છે. એટલે સ્પર્શનો ખ્યાલ નથી આવતો, એટલી વાત છે. સોય ઉપર અડાડે ઇન્જેક્શનમાં ત્યારે ખબર પડે કે આ 100 AD, પણ પછી અંદર કેટલા, અડધો ઇંચ ગઈ, 5 ઇંચ ગઈ, 1 ઇંચ ગઈ, એની ખ્યાલ આવે પછી. કેમ કે સ્પર્શેન્દ્રિય છે એ ઉપરના પ્રદેશોનો. હા, ઉપરનો જેટલો છે એ તો ઉપલા પડવાનો છે. પણ એટલે કઈ જીવ અંદર પોલો છે, અંદર કઈ નથી એમ નથી કઈ. ના, પૂરેપૂરો ઘન છે. ના, ત્યાં જીવ છે, પુરાણ બુરાણ નથી. જીવના પ્રદેશોમાં ક્યાંય પુરાણ નથી. શ્વાસ નળી હોય કે અન્ન નળી હોય, ઘન છે. જીવ છે એ ચૈતન્ય ઘન છે. ત્યાં શ્વાસ નળી પોલી છે, ટ્યુબ જેવી છે, એમાં ત્યાં શરીર, ત્યાં જીવ નથી એમ નથી. ત્યાં જીવનું પોલાણ છે એમ નથી. આખા એક જીવના પ્રદેશો પૂરેપૂરા, જેટલું બહાર ક્ષેત્ર દેખાય છે એમાં ક્યાંય અંદર પોલાણ છે એવું નથી. ઘન છે. જેને મીણનું પૂતળું બનાવે ઢાળીને મનુષ્ય આકારે, તો પછી અંદર ક્યાંય જગ્યા રહેતી નથી. બરફની શિલા હોય છે, ચૈતન્ય શિલા છે એમ કે રીતે. એ તો વેદના થાય છે એમ કે, પણ આ મળે છે એ ખબર નથી પડતી.
પૂરું લાગે છે, લ્યો ને ખાલી જગ્યા અથવા પુરાણ લાગે છે ત્યાં પૂરું નથી. ના ત્યાં નથી, ત્યાં જીવ નથી. એ તો એમ થયું કે ભાઈ આ નાક ના બે કાણા છે ત્યાં અંદર જીવ છે કે નહીં, કાણું છે ત્યાં પુરાણ છે, ત્યાં જીવ નથી. પણ પણ અંદર જે અંદર ક્યાંય પુરાણ નથી પછી, આ તો એ બહારના જે છે એમાં લાગે છે. પેટમાં નથી, પેટમાં ક્યાંય પુરાણ નથી. બહારમાં તો જે છે આ મોઢું ખોલીએ તો બે દાંત પછી જેટલી જગ્યા થાય એમાં જીવ નથી, ત્યાં જીવના પ્રદેશો નથી, કેમ કે તો ખાલી જગ્યા છે. પણ અંદર એવું કાંઈ નથી એમ. એ તો એનો ઉપરનો આકાર જ એવો છે શરીરનો, એ તો ઉપરના આકારની સાથે સંબંધ ધરાવે છે. અંદરમાં ક્યાંય જીવમાં કાંઈ પુરાણ છે એવું નથી, દુર્ગંધ છે. બહુ કામની વાત છે. એ કહ્યું એ તો જેની જેટલી મતિ ચાલી એટલું કહ્યું, એની મતિ સૂક્ષ્મ ઉઘાડ અનુસાર કયું અનુમાન કરીને કેવી રીતે. રૂપીને તો જોઈ શકતા નથી, પણ જેટલું એની જીવને અસ્તિ આસ્તિક્ય દર્શન જેને હોવા પણ થાપ્યું અને જેની જેટલી ઉઘાડ અનુસાર મતિ ચાલી એટલું કહ્યું. એની મતિ થાકી ગઈ ત્યાં પછી એની પાસે કાંઈ જાણવાનો કોઈ સાધન હતું નહીં. એટલે એમાં જે ફરક પડે છે, એ ફરક પડે છે એનું, કેમ કે અહીંયા તો કેવું જ્ઞાન અનુસાર વાત આવી છે. અતિન્દ્રિય જ્ઞાનમાં જે જીવનું સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જે જણાયું તે પ્રસિદ્ધ કર્યું છે, એવું ક્યાંય છે નહીં. જીવને અસંખ્ય પ્રદેશ છે એ એક જૈન દર્શન જ કહે છે. અસંખ્ય પ્રદેશ જીવને છે એ જૈન દર્શન સિવાય ક્યાંય વાત છે. આમાં આવે છે વેદાંતમાં જે આવે છે કે અનિર્વિચનીય આત્માની અનુભૂતિ થાય છે ધ્યાનની અંદર, સમાધિની અંદર. અનિર્વચનીય શબ્દ વાપરે છે, વચનથી ન કહી શકાય એવી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આનંદ તો શબ્દ એ વાપરે છે, આનંદ આવે છે, આત્માનંદ થાય છે ત્યારે સમાધિ થાય છે. પણ એને કોઈને પૂછો કે આનંદ તમને ક્યાં વિદાય છે, આનંદનો અનુભવ ક્યાં થયો, આમ તમે સમાધિમાં બેઠા, તો એમ કહેશે કે માથામાં થાય છે, બ્રહ્મરંધ્રમાં થાય છે. એવી વાત સાચી, આનંદ અસંખ્ય પ્રદેશે વ્યક્ત થાય છે. જ્ઞાન પણ અસંખ્ય પ્રદેશે વિદાય છે, આનંદ પણ અસંખ્ય પ્રદેશે, એટલે બધા જ પ્રદેશમાં એ વિદાય છે એમ હોય છે. પણ એ અનુમાન અને તર્કમાં એ રીતે ચડી ગયેલા છે. એકાગ્રતા કરીએ ત્યારે અહીંયા વધારે એનું જે સેન્સેટિવ પણ હોય છે એ બીજી જગ્યાએથી ઓછું થઈ. ખરેખર નિર્વિકલ્પ સમાધિનું સ્વરૂપ નથી, પછી કલ્પના એ તો તરંગ જે ચડી જાય તો ગમે એ રીતે મહિષપણે પણ પોતાને કલ્પે. જીવસ્તિષ્ઠથી શરીર પ્રમાણે જીવ રહે છે, બંધ યોગ્ય પુદ્ગળ આપી બંધને યોગ્ય પુદ્ગળો પણ તત્રેવ તિષ્ઠથી ત્યાં જ હોય છે. બંધને યોગ્ય એવી કારણ વગેરેના પુદ્ગળો પણ જ્યાં શરીરનું ક્ષેત્ર છે ત્યાં જ હોય છે. પછી બહિર્ભાગ આ જીવા નહીંથી કોઈ બહારના ભાગથી જીવ એને લઈ આવતો નથી. ગાથાનો વિષય એટલો છે કે પુદ્ગળ સ્કંદોને જીવ કરતો નથી, તેમ પુદ્ગળ સ્કંદોને જીવ લાવતો ત્યાં હોય છે. હોય છે સંબંધ પામે છે, પેલા સંબંધ ત્યાં હતા પણ સંબંધ પામેલા નહોતા. આ એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ થાય છે, એટલે જ્યાં જ્યાં એનું જીવનું ક્ષેત્ર બદલાય છે ત્યાં તે સંબંધ પામેલા કર્મ બંધયોગી જે પુદ્ગળો બંધાયેલા હોય તે તેની સાથે ને સાથે રહે છે, એટલે એને સંબંધ પામેલા ગણવામાં આવે. એકસો ઓગણસિત્તેર પિંડનું મસાલો.
હવે આત્મા ભૂગોળ પિંડું ને કર્મ પણ કરનારો નથી એમ નક્કી કરે છે. ભૂગોળ પિંડું ને સ્કંધો ને બનાવતો નથી, લાવતો નથી, અને અકર્મ માંથી કર્મ પણ કરનારો પણ નથી, એ સ્વયં એવું થાય છે એમ નક્કી કરે છે. કમ્મતણો પાઉગા ખુંડા જીવસ્વ પરિણય પપ્પા ગચ્છંતિ કમ્મ ભાવમ નહીં તે જીવેણ પરિણમિગા. એમાં પણ તે કાળે કર્મ પણ જીવની સાથે સંબંધ રાખી શકે એવી ગીતા જેને પાકી ગઈ હોય, પાકી ગઈ એટલે તે કાળની તેવી અવસ્થા થવાની હોય તેવા એને કર્મપણાને યોગી સ્કંધો જીવની પરિણતિને પામે એટલે જીવની વિકારી ભાવની પરિણતિનું નિમિત્ત પામીને કર્મભાવને પામે છે, કર્મરૂપે એ પણ નિર્ણય જાય છે, પ્રકૃતિ ધારણ કરે છે. આમ તો એટલા બધા પૂજગુ પરમાણુઓ છે કે કર્મ વર્ગના સિવાય પણ આહાર વર્ગના, ભાષા વર્ગના અને એ સિવાયના પણ ઘણા સ્કંધો, ઘણા પૂજગુળો, અનંત અનંત પૂજગુળો ગુરુની અંદર રહેલા છે. એ કર્મ વર્ગણામાં પણ જેટલા તૈયાર હોય કે કર્મની પ્રકૃતિ ધારણ કરી શકે પેલા કર્મ સામાન્ય પણ લાગે, એમાંથી જીવનો કોઈ પણ પ્રકારનો વિકારી ભાવનો નિલક પામે થાય ત્યારે ત્યાં પ્રકૃતિ પ્રકાર, પ્રકૃતિ એટલે ચોક્કસ પ્રકાર એને પ્રકૃતિ કહેવામાં આવે, ચોક્કસ સ્વભાવ એ સ્વભાવને પ્રકૃતિ કહેવામાં આવે છે. માણસ કહે છે મારો સ્વભાવ છે એટલે કે મારી પ્રકૃતિ આવે છે, એ સ્વભાવને પ્રકૃતિ વિકાર છે. એની સામાન્ય કર્મપણામાંથી એ પ્રકૃતિને ધારણ કરે છે. પ્રકૃતિમાં પણ અમુક પ્રકારનો રસ એટલે એની જે ડિગ્રી હોય છે તારતમ્યતા વિશેષને એનો પણ ત્યાં પ્રકાર પડે છે. પછી અમુક સંખ્યામાં આવે છે, કેટલીક સંખ્યાના જ બંધાય છે, બધા કાંઈ બંધાઈ જતા નથી એને એનો પ્રદેશ કહેવામાં આવે છે. અને અમુક કેટલીક ચોક્કસ સ્થિતિ એ ધારણ કરે છે, જીવની સાથે જીવનો સંગ કરવાની એની મુદત હોય છે એવી એની સ્થિતિ છે. એ ચારે પ્રકારને પ્રાપ્ત થાય છે ત્યારે એને કર્મભાવ થયો એમ કહેવામાં આવે છે. છે તો એ કર્મવર્ગના યોગ્ય એટલે કર્મભાવ એટલે છે, કેમ કે એ સિવાયના કર્મવર્ગના યોગ્ય ન હોય એવા પણ સ્કંધો વિષ્ણુમાં ઘણા પડેલા છે, રહેલા છે વાતાવરણમાં. એમાં એ અહીંયા કર્મભાવને પામે છે કે પ્રકૃતિ સ્થિતિ પ્રદેશને અનુભવ એવો પ્રકાર પડે છે. એવું જે થાય છે એ જીવની પરિણતિને પામીને એટલે એના નિમિત્તને લઈને થાય છે, તો પણ તેમને જીવ પરિણમાં આવતો નથી. એક બાજુ છે એમ કે હું જીવની પરિણતિને પામીને કર્મ ભાવને પામે છે, સાથે જ કહે છે કે જીવ એનો પરિણામ આવતો ભાવ કર્યા અને ત્યાં પરિણામ ભાવ કર્યા એ વાત સાચી, કે એક સમયે પરિણામ એ વાત પણ સાચી, છતાં જીવને પરિણામ એ સ્વતંત્ર એને કારણે પરિણમા છે. જીવ એમાં વ્યાપીને એને પરિણમાવે એવું બનતું વ્યાપી વ્યાપક ભાવનો અભાવ છે. ક્યારે એને પરિણમાવી શકે કે જીવ એના પણ સંક્રમણે તો આના પણ સંક્રમણ, પણ એવું તો બની શકતું એટલે નિમિત્ત નિમિત્ત સંબંધ છે. એમ સદ્રષ્ટા જીવને નિમિત્તપણાનો આરોપ આવે છે,
ટીકા, કર્મ પુણ્ય પરિણમવાની શક્તિ વાળા, જેને કર્મ પુણ્ય પરિણમવાની શક્તિ ચિરકાળે ન હોય, યોગ્યતા ન હોય, એવા નહીં, કર્મ પુણ્ય પરિણમવાની શક્તિ વાળા પુરગળ સ્તંભો, તુલ્ય ક્ષેત્ર અવગાહી, તુલ્ય તેજ, તેજ ક્ષેત્ર અવગાહી જીવના પરિણામ માત્રનો, કે જે પરિણામ બહિરંગ સાધન છે તેનો, બહિરંગ નિમિત્ત છે અથવા બહિરંગ સાધન છે અથવા બાહ્ય કારણ છે તેનો આશ્રય કરીને, એટલે એને નિમિત્ત પામીને જીવ પરિણમાવનાર વિના પણ એ સાથે સાથ રાખે છે. જીવ એને પરિણમાવતો નથી તો પણ સ્વયમેવ કર્મભાવે પરિણમે. તર્ક લઈએ કે કોઈ એમ કહે કે હું ભલે પાપનું પરિણામ કરું પણ મને પાપના કુકર્મ ન બંધાય તો સારું, તો જીવની ઈચ્છાને આધીન કર્મ અપરિયાય થાય નહીં. જો જીવ એને પરિણમાવ ના હોય તો એ આમ કરત કે પાપ પરિણામ કરે પણ પાપ બંધને કરવા દે નહીં, પણ એમાં એનું ચાલતું શું સાબિત થાય છે એમાંથી કે એ એને પરિણમાવનાર હોત તો એને પરિણમતા અટકાવત, કે મારે તો બંધન જોતું નથી પણ એમાં ચાલતું એ સ્વયં પરિણમે છે એમાંથી શું કરે. પાપ કાર્ય કર્યું નથી પણ કોઈ ન જાણે એવા પાપ પરિણામ કર્યા છે, મનના પરિણામ છે એટલે મને પાપ નથી, પાપ બંધન નથી, એ વાત બનતી કદાચ બીજા ક્ષેત્ર છે પણ કર્મના પૂર્વજ એવા ક્ષેત્ર છે એ તો સ્વયં એવું પરિણમે છે, મારા કારણે પરિણમતા નથી, તું એનો પરિણમ આવનાર નથી, તેથી તું એને પરિણમ તો અટકાવનાર પણ નથી, એ વાત સિદ્ધ થાય છે. જગતમાં થયેલ દ્રવ્યો પ્રતિ સમય પરિણમી રહ્યા છે, કોઈ સમય એવો બાકી નથી કે છેલ્લે દ્રવ્યમાંથી કોઈ દ્રવ્યનું પરિણામનું ચક્કર ફરતું અટકું હોય એ સમય પણ, એ તો એનું ચક્કર આવું છે. હવે જેટલા સદ્રષ્ટા મેળવાળા પરિણામ છે અરસપરસ પદાર્થોના, ત્યાં નિમિત્ત નિમિત્ત એક સંબંધ જોવાના ગણવામાં આવે છે. બધું કેવા
કર્મપણે પરિણમવાની શક્તિ વાળા પૂર્વ સ્કંદો, એટલે તે કાળે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ એવો ભાવ જીવના વિકારી પરિણામને યોગ્ય બરાબર 80 ડિગ્રીનો એવી થવાની યોગ્યતાવાળા શક્તિવાળા, એટલે યોગ્યતાવાળા જે પૂર્વ સ્કંદો છે અને તુલ્ય ક્ષેત્રે તેજ ક્ષેત્રે જ્યાં જીવ છે ત્યાં જે રહેલા છે તે પૂર્વ સ્કંદો જીવના પરિણામ માત્રનો આશ્રય કરીને, એટલે પરિણામ માત્રનું નિમિત્ત પામીને, કે જે પરિણામ તે પૂર્વ સ્કંદોના સ્કંદોથી બહાર છે એટલા માટે લીધું છે કે જીવનો રાગ ઉદ્ગળ કર્મમાં વ્યાપતો નથી, કર્મના પરમાણુ છે એ કર્મના પરમાણુમાં જીવનો રાગ વ્યાપી વ્યાપક ભાવે થઈને પરિણમતો નથી. જીવનું પરિણામ જીવમાં વ્યાપી વ્યાપક ભાવે છે અને પૂદગળ પરમાણુમાં તે ક્ષેત્રે હોવા છતાં, તે ક્ષેત્રે પૂદગળ સ્કંદો હોવા છતાં બિલકુલ એમાં વ્યાપતો નથી, એટલે એને બહિરંગ સાધન લીધું છે. તેનો આશ્રય કરીને એટલે નિમિત્ત પામીને જીવ પરિણમાવનાર વિના પણ, જીવ એને નહીં પરિણામ આવતો હોવા છતાં પણ સ્વયમેવ કર્મ ભાવે પરિણમે છે, પોતાની મેળે જ એ કર્મ ભાવને પામે છે, પ્રકૃતિ પ્રદેશના સ્થિતિનો ભાગ ત્યાં પ્રાપ્ત થાય છે, તેથી નક્કી થાય છે, તેથી એમ સિદ્ધ થાય છે, તો અવધાર્ય તે એનો અર્થ કર્યો છે. તેથી નક્કી થાય છે કે પૂતગલ પિંડોને કર્મપણે કરનારો પણ આત્મા નથી, આત્મા પૂતગલ પિંડોને કર્મપણે કરતો નથી. કારણ વર્ગણામાંથી જેટલા કર્મણુ કર્મના પરમાણુ અથવા કારણ વર્ગણાઓ આશ્રવે છે એને જીવ આશ્રવાવતો નથી, કેમ કે એમાંથી કેટલાક જ આશ્રવે છે, બધા આખી વર્ગણા કઈ આશ્રવી જતી નથી. ત્યાં તો બીજા ઘણા કારણ વર્ગણાના સંઘો રહેલા છે, તો પણ જેટલા યોગ્ય હોય છે તેટલા જ ત્યાં પરિણમે છે અને બાકીના પરિણમતા નથી. તેમાં પણ સાત કે આઠ જે પ્રકૃતિ પડે છે, નાનાવરણી દર્શનાવરણી અંતરાય વીજની વગેરેની, એમાં પણ સામાન્ય કારણ વર્ગણામાંથી કેટલાક નાનાવરણી, કેટલાક દર્શનાવરણી, કેટલાક અંતરાય, કેટલાક વીજની એમ ભાગ પડે છે. પછી એક કોળિયો ખાધો એમાંથી સપ્ત ધાતુ થઈ, તો કેટલાક લોહી બિના, કેટલાક હાડકા બિના, કેટલાક શ્લેષ્મ બિના એમ છે ને. એ તો બધા જ બાજરાનો રોટલો, છતાં એનો વિભાગ થઈ જાય છે એમ. બધા કર્મ સામાન્ય છે, એમાંથી ભિન્ન ભિન્ન પ્રકૃતિમાં બધા વહેંચાય છે અને બધાની સ્થિતિ પછી એક સરખી પડતી નથી. પ્રકૃતિ જુદી, એની સ્થિતિ જુદી, એનો અનુભવ જુદો, એની સંખ્યા પણ જુદી જુદી. જેવી જેની યોગ્યતા એ અનુસાર પરિણમે છે, એમાં જીવનો કાંઈ ચાલતો નથી, ફક્ત એનો નિમિત્ત છે જીવ ભાવનો. દર્શનાવરણી જ્ઞાનાવરણી સંખ્યામાં ફેર પડે, એના રસમાં ફેર પડે, ભિન્ન ભિન્ન રીતે ફેર એમાં થાય એવું કઈ નથી. બહુ ગહન વિષય છે કર્મલા સિદ્ધાંત નો, એ ઘણો ગહન વિષય છે. બ્રહ્મણા એ ચડી જઈ, બીજું કઈ થશે એમ એમને માની લેવાથી એ સમજવા યોગ્ય છે. વિતરાગતા આવે જ નહીં એવું કઈ નથી, વિતરાગતા સમજે બરાબર તો આવે એવું છે. આટલું બધું સમજે ને વિતરાગતા ન આવે એ પ્રશ્ન નથી, યથાર્થપણે સમજે તો વિતરાગતા આવ્યા વિના અને બીજી કોઈ રીતે વિતરાગતા આવે નહીં એવું બધું સમજવું જ પડે એવું કાંઈ નથી. આવું બધું સમજવું જ પડે એવું કાંઈ નથી ને, બધાને આવું સમજાણું છે ને વાંચ્યું છે તો જ એને સમાધિની પ્રાપ્તિ થઈ છે એમ પણ. આ ખુદ આ જો ને તિર્યંતો ક્યાં સમજવા ગયા, શું સમજાણું છે એને, એને પોતાનો જ્ઞાન સ્વરૂપી આત્મા બરાબર હું છું અને હું મારા સ્વભાવમય છું, મારા સ્વભાવનો સ્વાદ જીવા સ્વરૂપે હું છું, વેદન યુગ વેદનથી જાણ્યો એને. અને એ સિવાયના બીજા કોઈ જેટલા કોઈ સ્વાદો જ્ઞાન ગોચર થાય છે તે મારા સ્વભાવરૂપ સ્વાદની સાથે મેળ ખાતા નથી, અણમળતા છે. પ્રદેશ પ્રકૃતિ સ્થિતિ અને અનુભાગ નો વિસ્તારમાં જવાની કોઈ આવશ્યકતા નથી. એ તો કોસ હતો રવિવારે ત્રણ દિવસે, તો એ કોસ હતો, એટલું બાકી રહી ગયું હતો. એ કોસ હતો કે એને બાર ને પૂર્વ કોઈ અપૂર્વ લબ્ધિ છે એ અપૂર્વ લબ્ધિ નથી. બાકી સમય થઈ ગયો તે અપૂર્વ લબ્ધિ નથી, આત્માનો અનુભવ છે તે અપૂર્વ લબ્ધિ છે. અને એ જેને અનુભવ થયો એને અનપૂર્વ ગણવાની કોઈ પણ અટક નથી. અટક નથી એટલે એનેથી અટકી જાય છે, કેમ કે એને શાસ્ત્ર વાંચ્યા નથી, જાણ્યા નથી, એવું ધર્મના વિષયમાં બહુ સ્પષ્ટ વાત છે. વ્યાપક એટલે પ્રસરનાર, અને વ્યાપ્ય એટલે જેમાં પ્રસરે છે તે જીવનો રાગભાવ વ્યાપક થાય અને પુદ્ગળ પ્રમાણુ એનું વ્યાપ્ય થાય એવું તો બનતો તો પણ એનામાં વ્યાપ્ય બિલકુલ એના ક્ષેત્રમાં છે તો પુદ્ગળના ક્ષેત્રમાં પુદ્ગળ રૂપે થઈને વ્યાપે ને કે પુદ્ગળ રૂપે થઈને વ્યાપે? હા હા, એનામાં જ ઉદય થાય છે. એ પરિપાક આવે છે કર્મ પ્રકૃતિનો ચારિત્રમોનો, તો એ એનામાં ઉદય આવે છે. રાગ કે ક્રોધ ચારિત્રમોની પ્રકૃતિનો ઉદય આવ્યો તો એ કર્મના પૂજગળમાં એ વ્યાપે છે. જીવમાં એનો ફોટો પડે છે, એ ત્રાણ ગાથા બાણ ત્રાણ ગાથા મળી જણાય છે. પણ એ જણાય છે એ જ્ઞાનનો પર્યાય છે, જેમાં એ પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબની સપાટી છે એ જ્ઞાનમાં પડદો છે. એ જ્ઞાનનું જ્ઞેય થાય છે ત્યાં. જીવભાવ જીવમાં, જ્ઞાનભાવ જ્ઞાનમાં વ્યાપે છે અને ચારિત્રમોના ઉદયમાં વ્યાપતો નથી. પણ એને ભ્રાંતિથી એમ થાય છે કે ક્રોધ મને થાય છે, તીખું મને લાગે છે, ઠંડુ મને લાગે છે. હું શ્રીકૃષ્ણનો દ્રષ્ટાંત લીધો છે ત્યાં ભાઈ, જેમ શ્રીકૃષ્ણમાં એ પ્રકાર બને છે કે મને ઠંડુ લાગે છે, જ્ઞાન ઠંડુ થાય છે. કોઈ ઠંડાપણાની પર્યાય જ્ઞાનમાં વ્યાપે છે તો જ્ઞાન કોઈ ઠંડા પુદ્ગળ રજકણમાં વ્યાપીને જાણે છે એમ તો બિલકુલ બનતો. જ્ઞાન જ્ઞાન રૂપે માત્ર રહે છે, ઠંડાપણાનું પ્રતિબિંબ થઈને ઠંડાપણા જણાય છે તો પણ જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે, જરા પણ વ્યાપ્યું નથી. એવું જ્ઞાનથી જ્ઞાનમાં એકત્વ જેને રહે છે એને ઠંડીની અસર અનુકૂળતા પ્રતિકૂળતાની કલ્પનાથી થતી નથી. પણ જે વ્યાપક ભાવે કલ્પના ભ્રાંતિથી કરે છે કે આ મને ઠંડી લાગે છે, ત્યાં એને અનુકૂળતા પ્રતિકૂળતાની કલ્પના થયા વિના રહેતી નથી. ઠંડી ને ગરમીનું જ્ઞાન થાય છે, સંવેદન તો જ્ઞાનનું જ થાય છે. શું સંવેદન તો જ્ઞાનનું જ થાય છે. અને જ્ઞાનમાં જ્ઞાનના સંવેદન સિવાય ઠંડી ગરમીનું સંવેદન થવાની કોઈ જગ્યા નથી, અવકાશ નથી. એવું જ્ઞાન ઘન આત્મા છે. એ તો એનામાં શું થઈ રહ્યું છે એની એને હરખી તપાસ કરી નથી. કર્મનો રસ કર્મમાં આવે છે, કર્મનો ઉદય કર્મમાં જ આવે છે અને બિલકુલ આત્મામાં આવતો નથી, સર્વાંશે આત્મામાં આવતો નથી એમ છે. બે દ્રવ્યની ભિન્નતાનો અર્થ જ શું છે? એ તો બે દ્રવ્યની ભિન્નતા જ રહેતી નથી. ભિન્નતા નથી રહેતી તો પછી બે જ્ઞાન કરવું વ્યર્થ ઠરે છે. તેથી નક્કી થાય છે કે પુદ્ગલ પિંડોને કર્મપણે કરનારો જરા પણ આત્મા નથી. ભાવાર્થ, સમાન ક્ષેત્રે રહેલા જીવના વિકારી પરિણામને સમાન એટલે એક જ ક્ષેત્રે આકાશ નિમિત્તની અપેક્ષાએ, આકાશના નિમિત્તની અપેક્ષાએ સમાન ક્ષેત્ર છે, એક ક્ષેત્ર છે અને એ નિમિત્તની વાત છે. જીવ અને પૂતગોળના ઉપાદાનની અપેક્ષા એ લેવામાં આવે તો પોત પોતાના ક્ષેત્રમાં પૂતે રહેલા છે, કોઈના ક્ષેત્રમાં કોઈ રહ્યા નિમિત્ત ની અપેક્ષા એ ક્ષેત્ર કહેવાય. એ વ્યવહાર થયો નિશ્ચય થી જુઓ, ઉપાદાન થી જુઓ તો જીવ જીવના ક્ષેત્રમાં છે, ઉદગળ ના ક્ષેત્રમાં છે. ઉદગળના ક્ષેત્રમાં જીવ બિલકુલ રહેતો નથી, જીવના ક્ષેત્રમાં પૂતગળ રેતણ બિલકુલ આવ્યો. સમાન ક્ષેત્રે રહેલા જીવના વિકારી પરિણામને નિમિત્ત માત્ર કરીને કારમણ વર્ગણાઓ સ્વયં પોતાની અંતરંગ શક્તિથી જ્ઞાનાવરણાદી કર્મરૂપે પ્રમી જાય છે. સમાન ક્ષેત્ર એટલે આકાશના એક ક્ષેત્રે રહેલા જીવના વિકારી પરિણામને નિમિત્ત માત્ર કરીને એટલે એનું નિમિત્ત પામીને કારમણ વર્ગણાઓ સ્વયં, કારમણ વર્ગના સિવાયના પરમાણુઓ તો કર્મરૂપે પરિણમતા નથી, કેમ કે તેમાં તો એવી રીતે યોગ્યતા જ નથી. આમાં કારમણ વર્ગણામાં રહેલા જે પરમાણુઓ છે એમાં કુલ પ્રત્યેક સમયે કુલ જેટલા કોઈ પરમાણુઓની યોગ્યતા હોય છે તે પ્રમાણે છે બધાને પરિણમતા. પોતાની અંતરંગ શક્તિ એટલે પોતાના અંતરંગ ઉપાદાનને કારણે જ્ઞાનાવરણાદિ રૂપે કર્મરૂપે પ્રણમી જાય છે. કેટલાકની ઉપાદાન શક્તિ એવી હોય છે કે જ્ઞાનાવરણ રૂપે પ્રણમે, કેટલાની ઉપાદાન શક્તિ એવી હોય છે કે વેદની રૂપે પ્રણમે. પોતાની યોગ્યતા અનુસાર કર્મરૂપે પ્રણમી જાય છે. જીવ તેમને કર્મરૂપણે પરિણમાવતો નથી, જીવનો એમાં કાંઈ ચાલતો નથી. એની ઈચ્છા ન હોય તો કામ ન આવે, એની ઈચ્છા હોય તો કામ આવે. એક સમય 1969 એના ઉપર સંસ્કૃત કર્મસ્કંદાણામ જીવ ઉપાદાન કરતા ન ભવતી ઇતિ પ્રજ્ઞા પરિતી. હવે કર્મસ્કંદોનો જીવ ઉપાદાન કરતા નથી, ઉપાદાન પણ એનો કરતા નથી. કર્મના સ્કંદોને ઉપાદાન પણ જીવ કરતો નથી એમ આ ગાથામાં પ્રકાશે છે અથવા સ્થાપે છે. નિમિત્ત પણે કરે છે એટલે કે ખરેખર કરતો એમ કેવી રીતે બનશે? ઉપાદાન પણ કરતો નથી ને નિમિત્ત પણ કરે છે, શું એનું સ્થાન રહ્યું? એમાં કોઈ વાત ચોક્કસ તો થતી નથી એમ કોઈ કે એમ માનો એમ એમ વાત ચોક્કસ વાત શું નક્કી થઈ? એમાં તો કોઈ વાત જ નક્કી થતી નથી. કરે છે ને નથી કરતો, બે વાત એક સાથે કઈ રીતે લાગુ પડશે? તો કોઈ રીતે લાગુ પડતો કર્મત્વ પ્રાયોગ્યા સંધા કરતા રહ. કર્મત્વને યોગ્ય એવા જે સ્કંદો છે એ કરનારા છે, જીવ કરનારો નથી એમ લેવું છે ને? જીવ કરનારો નથી એ વાત તો સ્થાપવી છે અહીંયા. એનો નિમિત્ત નૈમિત સંબંધ છે એ વાત જ્ઞાનમાં રાખીને સ્થાપે છે એટલે એને અહીંયા ઉપાદાન પણ કરતા નથી એમ ચોખટ કરે. એમાંથી એમ જ નીકળે છે, બીજે આવે છે ને નિમિત્ત ઉપાદાન નો વિષય જ્યાં ચોખટ વાળો હોય છે ત્યાં એ બધી વાત આવે છે, નથી આવતી એમ નથી. તો એ વાતને અહીંયા લાગુ પાડવી જોઈએ ને. દરેક એક જ વાક્યમાં બધી અપેક્ષાઓની ચોખટ કરવા બે તો પ્રકરણ જ આગળ ન ચાલે. વિસ્તાર એટલો ગ્રંથ વિસ્તાર થાય કે કોઈ ગ્રંથ પૂરો થાય એટલા બધા નહીં વિભાગ છે. એટલે જુદી જુદી જગ્યાએ વાત લખી હોય ત્યાં એને મુદ્દાસર બધે એનું અર્થઘટન કરવું જોઈએ.